તારીખ 24/4/1996 શ્રી સમયસાર શ્લોક 164 અને 165 તથા ગાથા 242-246 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 243
કર્મ બંધનનું કારણ શું છે એ વિષય ઉપર અધિકારની પ્રારંભની 5 ગાથા કહી એ જ વિષય ઉપર ટીકા કરતા આ શ્લોકની રચના કરી છે. ન કર્મ બહુલમ જગન ન ચલનાત્મકમ કર્મવા નનેક કરણાનિ વાન સિદ્ધિ વધો બંધકૃત એકમ ઉપયોગ ભૂ સમુપયાતિ રાગાદિભિ સ્વયં કિલ કેવલમ ભવતિ બંધ હેતુ નૃણામ. કર્મબંધ કરનારું કારણ કર્મબંધ કરનારું કારણ નથી બહુ કર્મયોગ પૂદગળોથી ભરેલો લોક. કર્મ પૂદગળોથી આ લોક ભર્યો છે તેથી કર્મબંધ થાય છે એવું નથી. એમ હોય તો સિદ્ધોને પણ થાય. નથી ચલન સ્વરૂપ કર્મ અર્થાત મન વચન કાયાની ક્રિયારૂપ યોગનું હલનચલન છે માટે કર્મ બંધાય છે એમ પણ નથી. અનેક પ્રકારના કરણો એટલે સાધનો. કોઈ સાધન છે પેલા માણસે શસ્ત્ર રાખેલા એ પણ કર્મબંધનું કારણ નથી. નથી ચેતન અનો ઘાત હિંસા થાય કે ન થાય એની સાથે પણ કર્મબંધને સંબંધ નથી. ઉપયોગ ભૂ અર્થાત આત્મા રાગાદિક સાથે ઐક્ય પામે છે. શું ઉપયોગ ભૂ રાગાદિભી યદ કેવલમ સમુપયાતિ. ઉપયોગ ભૂમિમાં રાગાદિને એક કરીને લઈ આવે છે. રાગાદિને ઉપયોગ ભૂમિમાં એકતા કરીને લઈ આવે છે ને તેથી જ્ઞાન સાથે રાગાદિક ઐક્યપણું પામે છે. ભાવમાં વસ્તુતા એ જ્ઞાન અને રાગ એક થતા નથી પણ એવો મિથ્યા અનુભવ અથવા એવો અભ્યાસ અનુભવાય છે. તે જ એક માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ એક ખરેખર પુરુષોને અથવા જીવોને બંધનું કારણ છે. પુરુષો એટલે અહીંયા જીવો લેવા. કોઈ પણ જીવને ચારે ગતિના કોઈ પણ જીવને બંધનું કારણ શું છે કે મિથ્યાત્વ અવસ્થામાં રાગાદિકને ઉપયોગ સાથે જ્ઞાન સાથે એકપણે ભાવમાં લઈ જાય છે. સમુપયાતિ એટલે લઈ જાય છે. એ જ ભૂલ કરે છે. જો એટલી ભૂલ ન કરે તો એ બંધાય નહીં એમ કે સમય દ્રષ્ટિ આટલી ભૂલ કરે છે. રાગ રાગ છે અને જ્ઞાન જ્ઞાન છે. રાગને રાગમાં રાખે અને જ્ઞાનને પોતાના સ્વરૂપમાં રાખે બસ તો જીવ બંધાતો નથી. બંધાય છે એનું કારણ કોઈ બહારના સંયોગો નથી. નો કર્મરૂપ બંધાય છે એનું કારણ કોઈ અંદરમાં કર્મના પરમાણુ અને પ્રકૃતિઓ છે તે નથી. બંધનું કારણ ફક્ત રાગને જ્ઞાન સાથે એકપણું કરી નાખે છે એટલું છે. બીજું કોઈ બંધનું કારણ નથી. એમ કેમ થાય છે કે બહુ ચીકણો રાગ કરે છે માટે ચીકણો રાગ એવો હોય છે કે છોડ્યો છૂટે નહીં. વિકાસનો અર્થ શું છે કે છોડ્યો છૂટે નહીં. જેની લાળ વધારે લાંબી લંબાઈ શું એવો જે ચીકણો રાગ છે અથવા ચીકણો વિભાવ છે કોઈ પણ પ્રકારનો, તે જીવને બંધનનું કારણ છે. આ રીતે જીવ બંધાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુદેવે એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગ્રહે રૂપી રૂપીને, રૂપી એવો જીવ, રૂપી એવા કર્મ પુદગળને ગ્રહે, ગ્રહે રૂપી રૂપીને, એ અચરજની વાત. અમને તો આશ્ચર્ય થાય છે કે એમ કેમ બની શકે, રૂપી રૂપીને કેમ ગ્રહણ કરી શકે. છતાં જીનાગમને વિશે જીવ કર્મ બાંધે છે એવું વિધાન સુપ્રસિદ્ધ છે કે જીવ કર્મ બાંધે છે. તો કેવી રીતે બાંધે છે? કે જીવ બંધન જાણે નહીં, એ બંધનનું સ્વરૂપ જીવ જાણતો નથી. કેવો જીન સિદ્ધાંત! જીન સિદ્ધાંતમાં જ બંધનનું સ્વરૂપ કેવું કયું છે એ જીવ જાણતો નથી. એ જે પ્રશ્ન મૂક્યો છે એનો અહીંયા ઉકેલ છે. બંધનનું સ્વરૂપ આ રીતે જાણવું જોઈએ. હવે પ્રેક્ટિકલી પોતા ઉપર લઈએ કે પોતે ક્યાં બંધાય છે એમ જો સમજવું હોય તો પોતે જ્યાં જ્યાં રાગનું એકત્વ કરે છે ચીકણા પરિણામ કરીને ત્યાં બંધાય છે. અને જેટલા વધારે ચીકણા પરિણામ કરે છે એટલો વધારે પ્રમાણમાં બંધ પડે છે, દ્રઢ બંધ પડે છે, દ્રઢપણે બંધાય છે, બળવાન બંધ એમ લેવું. શું કહેતો? શું છે કે આપણે નથી કહેતા કોઈ વાત માણસ છોડી ન શકતો હોય ત્યારે શું કહીશું? બહુ ટીકણો માણસ છે. વાતમાં કાંઈ માલ નથી પણ છોડી શકતો નથી. એની એ વાત, એની એ વાત, એની વાતે લંબાવ્યા કરે. ચિકાસની પણ ડિગ્રી ઘણી છે ઓછે વત્તા પ્રમાણમાં. અભિપ્રાયનો દોષ એ હોય કે ઈષ્ટ અનિષ્ટપણોની કલ્પના કરી હોય એને. આમ ઈષ્ટ છે અને આમ અનિષ્ટ છે એવી એને કલ્પના કરી હોય, એ અભિપ્રાયમાં કલ્પના. એટલે એ અભિપ્રાય છૂટે નહીં ત્યાં સુધી એને રાગની ચિકાસ પણ મટે નહીં. એટલે જ્ઞાની પુરુષોએ એક આદેશ આપ્યો છે કે ગમે તે પ્રકારનો તારો ઉદય હો, અમારે એની સાથે સંબંધ નથી કે તને ઉદય કયો છે. પણ જો તારે બચવું હોય તો નિરસ પરિણામે, લુખા પરિણામે ઉદયમાં વર્તજે. શું? નિરસ પરિણામે વર્તજે. ઉદય ભાવમાં અને ઉદય પ્રસંગોમાં રસ ન લેવો. નિરસ રહેવું, ઉદાસીન રહેવું એ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. આવા શબ્દો લીધા, બહુ ઇફેક્ટિવ શબ્દો છે. મુમુક્ષુને જ્ઞાની જ્ઞાન દશામાં પ્રવેશ કરવો હોય તો જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું આ દ્વાર છે એને પરિણામને નિરસ કરવા. એટલે ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ કરીને ઉદાસીનતા ક્રમે ક્રમે વધારતા જવું. સંયોગ વિયોગનું જેને જેમ જે થવું હોય તે થાવ. મારે મારું નુકસાન, મારે મારું નુકસાન કરવું નથી. બસ આવી તૈયારી રાખતો જોઈએ અભિપ્રાય છે. તો પરિણામો મારો લંબાય નહીં અને જીવને નુકસાન થાય નહીં. એ તો કેટલો બંધાશે, કેટલા લાંબો બંધાશે, લાંબા સમય સુધી બંધાશે એનો હિસાબ કાઢવો એ મુશ્કેલ વાત છે. તો આ એક જ એમ કહે છે કીલ. એટલે ખરેખર જીવોને બંધનનું કારણ આ એક જ છે કે જ્ઞાનની સાથે રાગાદિગની એકતા કરે છે. ઉદયને ફેરફાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ઉદાસીનતા હોય એને ફેરફાર કરવાનો પ્રયાસ ન થાય. પણ બીજા પડખેથી વિચારીએ તો કોઈ ફેરફાર કરવાનો વિચાર અભિપ્રાય કે પ્રયત્ન કરે તો પણ ફેરફાર થાય નહીં. જે ઉદય ચાલુ થઈ ગયો, ચાલતા ઉદયમાં ફેરફાર થવાનો, ફેરફાર કરવાનો શક્તિ કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈની છે જ નહીં. પછી ઘાતી હોય કે અઘાતી હોય, આયુષ કર્મ છે ને તીર્થંકરો ભોગવે છે કે નહીં? ભગવાન સિમંદર પરમાત્મા 84 લાખ પૂર્વ સુધી સદમસ્ત અવસ્થામાં રહ્યા, હવે 16 લાખ પૂર્વ સુધી 1 કરોડ પૂર્વનું આયુષ લઈને આવ્યા છે ને, આયુષનો ઉદય ચાલુ થઈ ગયો છે. 16 લાખ પૂર્વ અર્યંત અવસ્થામાં રહેશે અને ત્યાં ને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં એમની સ્થિતિ રહેશે. સીધાલીમાં નહીં જાય, અનંત વીર્ય પ્રગટ થયું છે, પુરુષાર્થ કાંઈ ઓછો નથી. અનંત વીર્ય પ્રગટ થયું છે પણ ચાલતા ઉદયમાં ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી. એટલે અમસ્થુ રીતે જે અશક્ય છે એને શક્ય કરવાની મહેનત, એ તો મૂર્ખતા સિવાય બીજું કાંઈ છે જ નહીં. એના બદલે એ જ ઉદયનો તું નિરસ થઈને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ કરને તો તારું આત્મકલ્યાણ થઈ જશે. એ તારા હાથની વાત છે, એ પુરુષાર્થ થઈ શકે એવી વાત છે. ભાવ આર્થિક લીટીમાં કર્યો છે. અહીં નિશ્ચય નહીંથી એક રાગાદિકને જ બંધનો કહ્યું છે. શું રાગાદિકને? એટલે જે રાગાદિકની સાથે એકપણું કરે છે એવા રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. હા હા, આદિકમાં જેટલા વિભાવો છે તે બધા લઈ લેવા. દ્વેષ, મોહ, પ્રતિ, અરતિ, જુગુપ્સા બધા વિભાવો લઈ લેવા. આદિકમાં સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. શું? સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. રાગાદિક કરે છે પણ ઉપયોગમાં નથી કરતો. ફેર છે આ. એટલે કે જ્ઞાનમાં રાગ કરું છું એમ વાત નથી, જ્ઞાનથી ભિન્ન રાગ થાય છે એને જાણું છું. હા, મારા જ્ઞાનને હું કરું છું પણ રાગને હું કરતો નથી એમ છે. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણીને, ઉપયોગ જુદો છે, રાગાદિક એનાથી તદ્દન જુદા છે એમ તેનું જુદાપણું જાણીને, ભેદ એટલે જુદાપણું જાણીને તે રાગાદિકનો સ્વામી થતો નથી. બેનો સ્વામી થઈ શકે નહીં. રાગાદિકનો સ્વામી થાય ત્યારે જ્ઞાનનો સ્વામી નહોતો થતો. હવે જ્ઞાનનો સ્વામી થયો એટલે રાગાદિકનો સ્વામી થતો નથી. તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી, પૂર્વોક્ત ચેષ્ટાથી એટલે શું કે મન વચન કાયાની ક્રિયા કરે છે અને અનેક સાધનો વડે કરે છે તો પણ તેને બંધ થતો નથી એમ હવે હવેની ગાથામાં કહે છે. જો પૂર્ણ સોચેવ નરો નેહે સંભમી સવમી અવણી દે સંતે રેણુ બહુલંબી ઠાણે કરે દી સતે વાયામ છિંદી ભિંદી યતહા તાલી તલકય કયલી ઉમંસ પિંડીઓ સચિત ચિત્તાણી કરે દી દમાણ ઉભઘાતમ ઉભઘાતમ કુમંતસ તસ્તનાણવી કરણે નિચ્છયનો ચિંતે જ કિમ ચયગો રય બંધો ઉણરય બંધો દોષો દુઢે ભાવ તમ્મીણ રે તીર્ણ તસ રય બંધો પ્રિયછદ્દો વિનેયમ જો અણ કાય ચિત્તાહી શેષાહી એવમ સમાધિથી વર્તંતો બહુવેશ જોગેશો અકરંતો ઉયોગો રાગાદે ન દીપદી રહેણ
સાહુ રાજા
વણી જેવી રીતે તે જ પુરુષ, એટલે શું પેલા જે બંધાતો હતો તે જ પુરુષની વાત છે. સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતા દ્રષ્ટાંત છે. ભલે બહુરજવાળી જગ્યામાં શસ્ત્રો વડે વ્યાયામ કરે છે અખાડામાં, અને તાડ તમાલ કેળ માંસ અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત તથા અચિત દ્રવ્યોનો ઉપઘાત પણ કરે છે, એ રીતે અનેક પ્રકારના કર્ણો વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારો કે કેમ એને ન થયો. એને આયામ કર્યો, હિંસા કરી, રજવાળું સ્થાન હતું, છતાં એને રજ કેમ ચોંટી નહીં? પહેલાં એને તેલ લગાડ્યું હતું, હવે એને કોઈ સ્નિગ્ધ પદાર્થને, ચીકણા પદાર્થને શરીર ઉપર લગાડ્યો નથી, એટલે એને રજ ચોંટી. તો આટલું બધું કરવા છતાં રજ નહીં ચોંટવાનું શું કારણ, એ વિચારો. તો ત્યાં એ પ્રશ્ન થવો જોઈએ કે કેમ સમ્યક દ્રષ્ટિ બંધાતા નથી, આટલું આટલું કરવા છતાં કેમ બંધાતા નથી. એ તે પુરુષમાં જે તેલ આદિનો ચિકાશ ભાવ હોય તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો, બાકીનું જે કાંઈ કારણો છે એનાથી રજબંધ થતો નથી. માટે તે પુરુષના ચિકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી. એવી રીતે બહુ પ્રકારના યોગોમાં વર્તતો, યોગોમાં એટલે સંયોગોમાં વર્તતો મન વચન કાયાના સમ્યક દ્રષ્ટિ, ઉપયોગમાં રાગાદિકને નહીં કરતો થકો, બસ રાગાદિકને ઉપયોગમાં કરતો નથી, કર્મરથી લેપાતો નથી. આત્મા રાગને કરે છે કે નહીં? તો કે મારામાં કરે છે એવા ભાવથી કરે છે, આટલું તપાસવાનું છે. મારામાં કરું છું એમ કરે છે? મારું હું એટલે શું? કે હું એટલે જ્ઞાન સ્વરૂપી આત્મા, આત્મામાં, આત્માના સ્વરૂપમાં જીવ રાગાદિ કરી શકતો નથી. થાય છે એ વિભાવનું ડિવિઝન છે, વિભાવ વિભાવમાં થાય છે, વિભાવ સ્વભાવમાં નથી થતો. હા, સ્વભાવમાં જ્ઞાન ઉપયોગ લઈ લેવો, અહીંયા ઉપયોગ લઈ લેવો, ઉપયોગમાં રાગ નથી કરતો. જો હવે એમણે શબ્દ 165 વાપર્યો છે ત્રીજા અવતરણમાં, સાધુ વિક્રીડિત છે ને 165 નંબરનો કોડ, કે રાગારીન ઉપયોગ ભૂમિમ અનયન જ્ઞાનમ ભાવલમ બંધમ નૈવ કૃતોપી. શું શું કહ્યું? કે રાગાદિને, રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. છે ખરા રાગાદિક, પણ એને ઉપયોગની ભૂમિમાં લાવતો નથી, અને કેવળ એક જ્ઞાનરૂપે જ પરિણમતો થકો, જ્ઞાનરૂપે થતો અથવા પરિણમતો થકો, કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. બંધમ નૈવ કૃતો કૃતો અપિ ઉપેતી અયમ અહો સમ્યક દ્રગાત્મા ધ્રુવમ. ચોક્કસપણે નથી માનતો, ધ્રુવપણે નથી માનતો એમ કહે છે. સમ્યક દ્રષ્ટિ નથી બંધાતો એ વાત ઉપર કેટલું બધું જોર છે આચાર્ય દેવનું, કે વાત કરતા કરતા અહો અહો કરે છે, અહો દેખો. ઉપર લીધું છે, અહો આ સમ્યક દ્રષ્ટિ આત્મા રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો, અને માત્ર કેવળ જ્ઞાનરૂપે પરિણમતો થકો, કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. આ સમ્યક દર્શનનો અદ્ભુત મહિમા છે. આચાર્ય વર્ણન કરતા કરતા મહિમા કરવા લાગે છે સમ્યક દ્રષ્ટિનો. તમને મહિમા આચાર્ય દેવને એટલો વર્તે છે. અહો શબ્દનો ઉપયોગ છે. પરિણતિમાં વર્તતો હોય કે પરિણતિ બહાર વર્તતો હોય, ઉપયોગમાં ન લાવે પછી વાંધો નથી. ઉપયોગમાં લાવો, ઉપયોગમાં ક્યારે ન લાવે કે લુખો હોય ત્યારે, ચીકણો હોય તો ઉપયોગમાં આવ્યા વગર રે નહીં. એટલે લુખાશનો અભ્યાસ તું પહેલેથી કર. જ્યારથી તારો પ્રવેશ થાય, પ્રવેશ તો પરિભ્રમણની ચિંતનાથી થાય છે, જ્યારથી તારો પ્રવેશ થાય ત્યારથી ઉદાસીનતાનો ક્રમ શરૂ થઈ જવો જોઈએ અને લુખાશ ચાલુ થઈ જવી જોઈએ. એ લુખાશ વધતી જાય. હવે એ પ્રકારમાં આવે જ નહીં. બીજું બધું કર્યા કરે તો એ બધું ચીકણા રાખથી કરે છે. જેટલું કરે છે એ ચીકણા રાખથી કરે છે. ધર્મના સાધન પણ શુભ રાગના ચીકણા પરિણામથી કરે છે અને સંસારને યોગ્ય જે ઉદય છે એના પરિણામ પણ ચીકણા રાખથી કરે છે. બધે ચીકણા રાગથી રગડે છે આત્માને અને રાગની ચીકાશમાં આત્માને રગદોળે છે. જેમ કાદવમાં રગદોળે ને એવી રીતે એ પરિસ્થિતિ છે ચીકાશને. ચીકાશ કાઢવી જરા આકરી છે. ચીકાશ છોડવીને કાઢવી જરા આકરી છે. એટલે એની જે પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ છે, એ કાર્ય પદ્ધતિથી સહજ માત્રમાં નીકળે એવી પણ એક કાર્ય પદ્ધતિ અને વસ્તુ સ્થિતિ છે. પાછી બે વાત છે, નહીતર ચીકાશ છોડવી સહેલી નથી, બહુ આકરી છે. ઉદાસીનતા પોતે જ એવી ચીજ છે કે એને ક્યાંય ચોંટવા દે નહીં. ઉદાસીનતા પોતે જ એવી ચીજ છે કે એને ક્યાંય ચોંટવા દે નહીં. એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે સંસારમાં એવા કારણ બને તો ક્યાંય ચીજ ચોંટતું નથી. ઉદાસીનતાના પ્રસંગો બને તો ક્યાંય ચીજ ચોંટતો નથી. તો અહીં તો આત્મકલ્યાણનો હેતુથી ઉદાસીનતા આવેલી છે. એ ઉદાસીનતા તો બળવાન હોય છે એટલે એના રાગને ક્યાંય ચીકાશ ઉદય ભાવમાં આવે નહીં. એક એવો ઉદય આવે કે બીજા ચીકાશના પરિણામ અત્યાર સુધી કરતો હોય એને છોડાવી દે. શું અત્યાર સુધી ઘણા ચીકણા પરિણામ કર્યા હોય એ ચીકણા પરિણામ એને ખલાસ થઈ જાય. ખાવાનો રાગ હોય છે ને માણસને, પણ ઘરમાં એવો પ્રસંગ બની જાય, વજનનું મૃત્યુ થાય, વિયોગ થાય, કંઈ બી થાય, તો એ જ ચીજ સામે આવે. મને અત્યારે મને નહીં ભાવે એમ કે મને અત્યારે મોઢામાં નહીં ગરે. હું કે અત્યારે આ ચીજ મારા મોઢામાં નહીં ગરે. કેમ એમ છું કે એક કસાઈએ બીજા કસાઈને માર્યો તો આ તો અકસાયપણાનો ઉપાય છે. એ તો કસાઈને મારે જ મારે એમાં ક્યાં સવાલ છે. અકસાય થવાનો ઉપાય છે. આ તો આમ એ રીતે ચીકાશ ટાળવા માગે તો માણસને જો ઉપાય યથાર્થ ઉપાયની ખબર ન હોય તો એને ચીકાશ મટાડવી હોય તો પણ મટાડી ન શકે, છોડી શકે નહીં, એવું બને છે. શું પણ જ્ઞાનીના માર્ગે ચાલતા એનો યથાર્થ ઉપાય કરતા શું ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ કરે વેદના આદિથી તો સહજ માત્રમાં એ ચીકાશને છોડી શકે છે. સહજ માત્રમાં છોડી શકે છે. પણ પોતાની છોડવાની કાળજી હોવી જોઈએ. દરેક સ્ટેજમાં દરેક સ્તરે એની જાગૃતિ હોવી જોઈએ. પોતાની જ્ઞાનીનો માર્ગ એટલે જ્ઞાનીએ જે ક્રમ બતાવ્યો છે તે ક્રમે પ્રવર્તતા એને જ્ઞાનીનો માર્ગ કહે છે. એમણે જે ઉપાય બતાવ્યો એ ઉપાય કૃપાલુદેવે 83 નંબરનો પત્ર ક્રમ ઉપર લખ્યો છે. કેટલું બધું ક્રમ ઉપર વજન છે. એવું લખ્યું છે કે અક્રમે પ્રવર્તતા કાર્ય સિદ્ધિ તો થતી નથી પણ ઝેર નીકળે છે. 83 નંબરનો પત્ર છે. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ એટલે હું કે તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરવા માગીએ તો નેપથ્યમાંથી એવો ધ્વનિ નીકળશે, અંદરથી એવો અવાજ આવશે કે તમે કોણ છો, મૂળમાં તમે છો કોણ, આ બધું કરવા માગો છો, ક્યાંથી આવ્યા છો અત્યારે અને કેમ આવ્યા છો, મનુષ્ય કેમ થયા, તમારી સમીપ આ સઘળું શું છે, તમારા જે આ સંયોગ વિયોગ આવી જે કાંઈ પ્રાર્ધ યોગ સંયોગો છે એ કેવી રીતે આવા છે, બીજાને કેમ એવા નથી ને તમને એવા છે, તમારી તમને પ્રતીતિ છે, તમે કેવા છો એનો કાંઈ તમને વિશ્વાસ છે, તમે વિનાશી છો અવિનાશી છો કે કોઈ ત્રિરાશી છો, તમે શાશ્વત છો ક્ષણિક છો કે કાંઈ ત્રીજું છો એમ કે છે. એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એવા પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય છે ત્યાં બીજા સંયોગના ચિંતાના સંસારના ચિંતાના ઘેરાવામાંથી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. શું આ એક એમને બહુ જ અનુભવપૂર્ણ વાત કરી છે. જીવ ધર્મ સાધન કરે છે પણ સંસારની ચિંતામાં માથું ફસાયેલું છે અને ધર્મ સાધન કરે છે એનું એકે ધર્મ સાધન સફળ થતું નથી. અહીંયા આત્માની ચિંતા ઉત્પન્ન થઈ આવા બધા પ્રશ્નોથી શું ત્યાં એ સંસારની ચિંતાથી મુક્ત થઈ ગયો, ચિંતાને ટ્રાન્સફર કરાવી દીધી. આ શું છે જ્ઞાનીઓની ખૂબી શું છે આ ઉપાય બતાવવામાં કે આમ તને ગમે એટલો ઉપદેશ આપીને કે છોડને હવે સંસારની ચિંતા, છોડને હવે સંયોગની ચિંતા પણ નહીં છૂટે છોડી, કેમ કે તારા પરિણામ બહુ ચીકણા છે. શું પણ એ જ ચિંતાને ટ્રાન્સફર કરી દેતો હું અત્યારે જે સંસારની ચિંતા છે એના બદલે તો આત્માની ચિંતામાં આવી જા, પરિભ્રમણથી મુક્ત થવાની ચિંતામાં આવી જતો. એટલે તારી ચિંતા બીજી બાજુ હોઈ જશે, ઓલી ચિંતાથી તું છૂટો થઈ જઈશ અને પછી તને બધું શું કરવું ને ન કરવું એ બધું સમજાશે. અનંતકાળની મૂંઝવણ મટવાની છે તથાપિ તે સર્વને માટે નથી એ ખ્યાલમાં રાખવું જોઈએ. બધા એની અંદર પ્રવેશ કરીને આગળ વધી શકતા નથી. વસ્તુ સ્થિતિ એવી છે કે બહુ જ અલ્પ જીવોનો એ માર્ગમાં પ્રવેશ થાય છે. બહુભાગ જીવો તો એ વિચારમાં જ આવતા નથી કે આત્મકલ્યાણ કરવું જોઈએ. બહુ થોડા મુઠ્ઠીભર લોકો આત્મકલ્યાણ કરવા માટે એ ક્ષેત્રમાં દાખલ થાય છે તો પણ તેમાંથી બહુ જ અલ્પ જીવો ખરેખર એમાં પ્રવેશ કરે છે. આવી વસ્તુ સ્થિતિ છે. જ્યારે એવી વસ્તુ સ્થિતિ છે ત્યારે એ અલ્પ જીવોમાં મારો નંબર પહેલો હોવો જોઈએ, આમ અંદરથી પાછું આવવું જોઈએ. આ તો એક વસ્તુ સ્થિતિનું બયાન કર્યું કે ભાઈ જગતના જીવો આત્મકલ્યાણ કરવા નવરા નથી. સંસારની ચિંતાની દોડમાં એટલા બધા છે કે કોઈને આત્મકલ્યાણની થોડી ને સીધા ઉધામાંથી નવરા આવે નહીં. હવે એમાં કેટલાકનો કોઈ પુણ્ય યોગે ધર્મક્ષેત્રમાં પ્રવેશ થાય છે અને આત્મકલ્યાણના વિષય ઉપર ધ્યાન દોરાય છે, એવા જીવોમાં પણ બહુ જ થોડા જીવો, બહુ જ અલ્પ સંખ્યામાં ખરેખર આ ક્રમમાં પ્રવેશ કરે છે એવી વસ્તુસ્થિતિ છે. એમ જાણવાનું તાત્પર્ય શું? એમ જાણવાનું તાત્પર્ય એ કે મારો નંબર એ અલ્પજીવોમાં પહેલો હોવો જોઈએ, અંદરથી હોશ એવી આવવી જોઈએ. તથાપિ તે સર્વને માટે નથી, વાસ્તવિક દ્રષ્ટિથી જોતા એટલે વસ્તુ સ્થિતિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રો, તે પાત્રોની ન્યૂનતા બહુ છે, બહુ જ ઓછા જીવનમાં પ્રાપ્ત થાય છે. એમાં પણ અત્યારે કાળ ફરી ગયો છે, અત્યારના ધર્મક્ષેત્ર કાળભાવ એવા છે કે જીવને સૂજે નહીં, કાળ ફરી ગયો છે. અને એ વસ્તુનો અધિરાયથી ને અશૌચતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે. અશૌચ એટલે અપવિત્રપણે, ઝેર અપવિત્રપણે એમાં, અને અધિરાય એટલે ઉતાવળાપણે કાર્ય પદ્ધતિ છોડીને ગમે તેમ આગળ વધવા જાય તો એમાં નુકસાન થાય છે, આત્માને એમાં મોટું નુકસાન આવી પડે છે. એમ કે ચીકણાપણું છે અને ખોટા ઉપાયો છે, અપસિદ્ધાંતોને પકડી લઈએ, સિદ્ધાંતોને વિપરીત રીતે પકડી લઈએ. હા, એ તો અને એ અધિરાય છે, એ અધિરાય છે. ક્રમ છોડવો તે અધિરાય છે, અને વાતને અવળી રીતે અન્યથા રીતે પકડી લેવી તે અશૌચતા છે. કેમ કે એમાં અશુદ્ધતા છે નહીં આવી કે માયા નહીં આવી, માયા નહીં આવી એટલે શું કે પરિણામ અસરળ થઈ ગયા, સરળ ન રહ્યા, પરિણામ અસરળ થઈ ગયા. એટલે જે કહેવા માગે છે એ સમજવાને બદલે એ બીજું સમજે છે. અને ભાગ્યહીન અપાત્ર જીવ બંને લોકથી ભ્રષ્ટ થાય છે, બંને લોકથી એટલે અત્યારે પણ દુઃખી થાય છે અને ભવિષ્યમાં પણ દુઃખી થશે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની, કોઈ એક પૂર્વના આરાધક જીવો છે એને અપવાદરૂપ માની, બાકીનાઓને એટલે બધા મુમુક્ષુઓને તે ક્રમમાં આવવા, ક્રમમાં પ્રવેશવા, તે ગુફાનું દર્શન કરવા, તત્વજ્ઞાનનું દર્શન કરવા માટે ક્રમમાં પ્રવેશ કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. ઘણા વખત સુધી સત્સંગને ઉપાસવો જોઈએ અને ઘણા વખત સુધી એની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ, એનું નામ અભ્યાસ છે. હા, પહેલાં તો એને આવવું પડ્યું, હા પહેલાં તો એને ભૂતકાળમાં આવવું પડ્યું હોય, પણ અત્યારે ન દેખાય એટલે કોઈને કોઈ એની અંદરથી તર્ક કાઢે, અમને તો એવું નહોતું કર્યું, અમારે એવું કરવાનું પણ એમણે તો એવું નહોતું કર્યું, એની તને ખબર નથી, આપણે એની વાત મૂકીને બહુ ભાગનાને આ જરૂર છે. કદાચ તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરવાની ઈચ્છા ન હોય તમને, તો પણ આ ભાવના વર્તમાન સુખને અર્થે પણ કોઈ પણ રીતે સુખેથી જીવવા માટે એ અભ્યાસની ખચિત જરૂર છે. એ કથન અમારા અનુભવ ગમ્ય છે, આ વાત અમારે અનુભવ ગમ્ય છે, વગર અનુભવે કહેતા નથી એમ કે છે, અનુભવ ગમ્ય વાત છે. ઘણાને અમારા જેવાને તે અનુભવમાં આવ્યું છે અને ઘણા આર્ય પુરુષોએ તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે ઉપર અધિક અધિક મનન કર્યું છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાં થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવા માટે, ઘણા જેવો એનો લાભ લઈ શકે તે માટે તેમણે અનેક ક્રમ બાંધ્યા છે. અનેક ક્રમ બાંધ્યા છે તે મહાત્મા જયવાન હો અને તેમને ત્રિકાળ નમસ્કાર હો. ક્રમ ઉપર ભક્તિ કરી છે એમણે. જે મહાત્માઓએ ક્રમને બોધ્યો છે એ મહાત્માઓની ભક્તિ કરી છે, નમસ્કાર કર્યા છે. આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાને વિસ્મરણા કરી આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ તે સમયમાં જણાવી જવું યોગ્ય છે. એ મનસુખ રામભાઈને કહે છે કે આપણે હવે ક્રમમાં પ્રવેશ કરવો. તમે તત્વજ્ઞાનનો અભ્યાસ કરો છો, મોટા વિદ્વાન છો, ઘણું જાણો છો, ઘણું સમજો છો, પણ ક્રમનું શું એમ કહે છે. જો ક્રમને ન સમજો તો તમારી વિદવત્તા છે એ સફળ થશે નહીં એમ કહેવું છે. કેટલી વાત છે આપણા વિષયના અનુસંધાનમાં. આત્મ ઉન્નતિના પ્રશસ્ત ક્રમ એ ટાઇટલની છે. લેખ આપેલો શું કહે છે અહીંયા, એવી રીતે બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યક દ્રષ્ટિ જીવ ઉપયોગમાં રાગાદિકને નહીં કરતો થકો. રાગાદિને ઉપયોગમાં નહીં કરતો થકો, કર્મરજથી લેપાતો નથી, એને કર્મ બંધન થતું નથી. બહુ મોટી વાત કરી છે એ તો આ સમર્થ આચાર્યોનો, એમના સામર્થ્યનું એ પ્રદર્શન છે. નહીં ભાવની વાત છે, ઉપયોગ છે તો અર્થ પર્યાય છે ને, વ્યંજન પર્યાયની વાત નથી, અર્થ પર્યાય છે, ભાવની વાત છે. ટીકા, જેવી રીતે તે જ પુરુષ સમસ્ત સ્નેહને એટલે સર્વ ચિકાસને તેલ આદિને દૂર કરવામાં આવતા, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં જ્યાં બંધાતો હતો ત્યાં છે, જ્યાં રજ તોડતી હતી ત્યાંની જ વાત છે, બીજી જગ્યાએ નહીં. પાછી તે ભૂમિમાં જ તે જ શસ્ત્ર વ્યાયામ રૂપી કર્મ ક્રિયા કરતો, તેને તે જ શસ્ત્રો છે, એના વ્યાયામ પણ તેવો જ કરે છે. તે જ અનેક પ્રકારના કર્મો વડે તે જ સચિતચિત વસ્તુઓનો ઘાત કરતો હતો, જેની હિંસા આદિ કરતો હતો અને બંધ થતો હતો, તેમ જ કરે છે, તેની તે ક્રિયા કરે છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ થયા પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં જે પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો તેની તે પ્રવૃત્તિ એની ચાલુ છે, શુભની ને અશુભની બંને. પહેલાં મંદિર જતો હતો, શાસ્ત્ર વાંચતો હતો, હજી મંદિર જાય છે ને શાસ્ત્ર વાંચે છે. પહેલાં દુકાને જતો હતો ને ગ્રસ્તી ચલાવતો હતો, અત્યારે પણ દુકાને જાય છે ને ગ્રસ્તી ચલાવે છે. બધું તેનું તે જ છે એમ કે છે. પહેલાં બંધાતો હતો ને હવે બંધાતો નથી, આનું કારણ શું? બધું તેનું તે, વ્યક્તિ તેની તે, કાર્યો તેના તેનું. પહેલાં બંધાતો હતો ને હવે નથી બંધાતો, બોલો હવે શું કારણ એમ કે છે આચાર્ય મહારાજ. શું વાત લઈ આવ્યા છે કે આ વિચાર તો કરો કે એનું કારણ શું છે કે રજથી બંધાતો નથી. કારણ કે તેને રજબંધનનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ. એવી રીતે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો થકો, આ મુદ્દો છે. પોતામાં અહીંયા ઉપયોગ શબ્દ ન લીધો એમણે, પોતામાં આત્મની આત્મની રાગાધીન અકુર્વાણ સન આવા શબ્દો પડ્યા છે. આત્મ ન હોય, આત્મની એટલે આત્મામાં પોતામાં રાગાદિકને કરતો નથી. તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ પૂજગણોથી ભરેલા લોકમાં, તે જ લોકમાં તે જ કાય વચન મનનું કર્મ એટલે કાયાની મન વચન કાયાની ક્રિયા કરતો થતો, તે જ અનેક પ્રકારના કર્ણો વડે, તે જ સાધનો વડે, તે જ અચિત સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી. કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ એટલે રાગમાં જોડાણ, તેનો અભાવ છે. રાગ યોગસ્ય બંધ હેતો હો અભાવાત. આ જે રાગનો યોગ છે, રાગાદી યોગાત, બસ એ નથી. એને રાગ સાથે એને જોડાણ નથી. શું કહે છે? રાગ છે ખરો, પણ રાગ સાથે એનું જોડાણ નથી. ટીકા તૂટી ગઈ, જોડાણ બંધ થઈ ગયું. રાગ નિતર જીવના પર જીવની જ પર્યાય છે, ઉપયોગ પણ જીવની જ પર્યાય છે, પણ રાગની ચિકાસ તૂટી ગઈ, મટી ગઈ, ખલાસ. પછી જ્ઞાન તે હું એમ જ્ઞાનમાં આવી ગયો, દુઃખો રાગ એનામાં ને એનામાં થતો પણ કેવો કે નબળો પડતો થતો, અભાવ પામતો થતો, સરવાળે નાશ પામી જાય છે. આ એની દશા થાય છે. રાગનો રાગ તૂટી ગયો, ખરા રાગનો રાગ નથી. અને સ્વભાવમાં એકત્વ છે. રાગનો રાગ નહીં હોવાને લીધે રાગનું એકત્વ પણ નથી. એટલે રાગને ઉપયોગની ભૂમિમાં નથી લાવતો એમ હવે કળશમાં કહે છે કે રાગને ઉપયોગની ભૂમિમાં લાવતો નથી.
ઉદાસીનતા
સાચી સ્વરૂપમાં આવ્યો એટલે પરમાનંદ ઋષિ ખસી ગયો. અસ્થિથી ઉદાસીનતા સાચી, પરથી ખસે છે ઘણાય, પણ સ્વરૂપમાં નથી આવતા તો એ ઉદાસીનતા સાચી નથી. કેમ કે અસ્થિપૂર્વક નાસ્તીની કિંમત કરવી, અસ્થિ વગર નાસ્તીની કિંમત સાચી થાય નહીં. એમ તો ઘણા અન્ય મતમાં પણ ઉદાસીન થાય છે, એમ નહીં. યથાર્થ પ્રકારે એટલે તો જ્ઞાનીનો માર્ગ લઈએ છીએ ને. જ્ઞાનીના માર્ગે એટલે જ્ઞાની કહે છે તે પ્રકારે, બીજા પ્રકારે બિલકુલ નહીં. હા, ભૂલ કરે તો એટલે તો યથાર્થ પ્રકાર આવવો જોઈએ. યથાર્થ પ્રકાર આવવો જોઈએ. મુમુક્ષુની ભૂમિકામાં કોઈ પણ પ્રકારનો પર્યાય હોય, યથાર્થતા સાથે હોવી જરૂરી છે. આ યથાર્થતા ઉપર તો એક બહુ મોટો આર્ટિકલ તૈયાર કરીએ છીએ, બહુ સારો લેખ તૈયાર, ઘણા પડખાથી એ વાત લેવી છે, કેટલાય પડખાથી. કારણ કે બહુ ઊંડો વિષય છે અને વિશાળ વિષય છે. શું એક વિષય તૈયાર થતાં થોડોક ટાઈમ લાગશે, પણ બહુ સારો. અત્યાર સુધીમાં જેટલા આર્ટિકલ આવ્યા છે, લેખાયા છે, એમાં જરા સૌથી વધારે ઉપયોગી વસ્તુઓ બહાર આવશે. એ જ યથાર્થતા મુમુક્ષુની ભૂમિકાની, એ જ યથાર્થતા વિકાસ પામીને સમ્યકપણે સંકિતનું રૂપ ધારણ કરે છે. એટલે જ્ઞાનીને રાગ છે પણ સમ્યકત્વ છે એટલે વાંધો નથી. જ્ઞાનીને રાગ છે, મુનિને તો અશુભ રાગ નથી, શુભ રાગ છે, અને ઉત્કૃષ્ટ કોટિનો શુભ રાગ છે. મુનિ યોગ્ય દશામાં જેટલો ઊંચો શુભ રાગ હોય એટલો ઊંચો શુભ રાગ કોઈ જીવને હોય એ જેટલો ભાવ ભાવલિંગી મુનિને હોય, છતાં એનો મોક્ષ કેમ થાય છે? યથાર્થ પ્રકારે છે. એ યથાર્થતામાં શું છે? ત્યાં કે ચોથા ગુણસ્થાનથી ભિન્નતા વર્તે છે. રાગની કોટી અને રાગની કક્ષા ઉતરો ઉત્તર ઊંચીને ઊંચી થતી જાય છે. અને ઉચ્ચ કોટીનો શુભ રાગ મુનિ દશામાં હોય, પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણનો, 28 મૂળ ગુણ અને 84 લાખ ઉત્તર ગુણ, એનાથી સંપન્ન હોય તો પણ તે ભવે મોક્ષે જાય. એ રાગનું બંધન એમને સંસારમાં ના રાખી શકે. કેમ? કે ભિન્ન પીડા છે, પહેલેથી ભિન્ન પડી ગયા છે. ભિન્ન પડી ગયા પછી એની સાથે કાંઈ સંબંધ થશે અને જશે. આવે છે એ જાવા માટે આવે છે, પછી રહેવા માટે આવતા નથી. આમ છે. એમાં દ્વેષ થવાની સંભાવના છે. અત્યારે ન હોય તો ભવિષ્યમાં થાય થઈ જશે. યથાક્રમે જો તમે પ્રવેશ ન કર્યો હોય તો પાયા વગર ચણતર કર્યું છે. રેતીના ઢગલા ઉપર તમારું ચણતર કેટલા દેરીએ, એટલે પાછું ફરવું પડે. અત્યારે નહીં તો આગળ જતા ગડબડ થવાની. સમજણથી હોય તો યથાક્રમે એમને પ્રવેશ થાય. નહીતર ઉદાસીનતાનો પણ રાગ હોય છે, વૈરાગનો પણ રાગ હોય છે, ત્યાગનો પણ રાગ હોય છે. હોય જ છે ને. દાન દેવાનો રાગ નથી હોતો, ત્યાગ નથી કરતા પૈસાનો, એ રાગ નહીં. એટલા માટે તો જ્ઞાનીના માર્ગ ઉપર વજન છે. કૃપાળુદેવ હા, છતાંય અને કેટલાય મરી ગયા છે. રામના બાણથી કોણ જીવતો રહે? અફર છે એ તો. અને રાવણ મર્યો, છતાં રામચંદ્રજી એ ભવે મોક્ષે ગયા કે ન ગયા? હે, પહેલા સીતાનું હરણ થયું તો સીતા પાછળ એટલો વિલાપ કર્યો. કોઈ પત્ની પાછળ પાગલ થઈ જાય એવી રીતે વિલાપ કર્યો છે એમણે. એ જ રામચંદ્રજીએ રામ સાથે રાવણ સાથે લડાઈ કરી અને છતાં એ જ ભવે મોક્ષે ગયા. કેમ એમ થયું? કે પહેલેથી રાગ ચીકણો નહોતો, એટલો વિલાપ કરવા છતાં એમનો રાગ ચીકણો. એ જ રામચંદ્રજીએ લક્ષ્મણજીના મરદાને 6 મહિને ખંભે રાખીને પાગલની જેમ ફેર્યા છે. 6-6 મહિના સુધી મારો ભાઈ મરે નહીં, મારો ભાઈ, મારો ભાઈ. અંદર ખબર છે કે મારે ભાઈ ભાઈ કાંઈ છે નહીં. પત્ની માટે રડે છે પણ અંદર ખબર છે કે મારે કાંઈ પત્ની કાંઈ છે નહીં. પ્રતિબંધ નથી, સંબંધ છે પણ પ્રતિબંધ નથી. સંબંધનો લુખો રાગ છે. હા, નાટક ભજવે છે. ઠીક વાત છે, નાટક ભજવે છે. ખરી વાત છે. અંદરમાં ખબર છે કે હું કોણ છું. હું કાંઈ રામચંદ્રજી નથી ને કોઈનો કાંઈ છું નહીં. હું એક આત્મા છું. અંતે આત્મા સાધવા નીકળી પડ્યા, દીક્ષા લઈને જંગલમાં ગયા, સ્વરૂપમાં એકાગ્રતા કરીને સાધીને મોક્ષમાં ચાલી ગયા. અત્યારે સિદ્ધાલયમાં બિરાજે છે. ભાવાર્થ સમ્યક દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી, જો શું કહે છે, સમ્યક દ્રષ્ટિને સર્વ સંબંધો હોવા છતાં મિથ્યાત્વ અવસ્થામાં જેટલા સંબંધ હતા એટલા ને એટલા ચાલુ છે. કાંઈ ફેરફાર નથી થયો, અંદર જ મુછિયા તો મોટીને સમ્યક થઈ ગયું છે, બાકી બધું બારમાં એમને જ છે. હજી એક ચીજ આગી પાછી થઈ નથી. એટલા જ સંબંધો, એ જ ઘર, એ જ મકાન, એ જ કુટુંબ, એ જ વેપાર, એ જ મંદિર, એ જ શાસ્ત્ર, બધું એનું એ છે. કાંઈ ફરક નથી. આત્મા અંદરથી ફેર્યો છે, બાકી બારમાં કાંઈ ફેર્યું નથી. છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી રાગ યોગ અભાવાત આ શબ્દ આવશે સંસ્કૃતમાં વારંવાર આખા અધિકારમાં. રાગ યોગ અભાવાત, રાગનો યોગ એટલે સંબંધ નથી. હવે અંદરથી રાગનો સંબંધ તોડી નાખ્યો છે. શું આપણે આવી ગયો અધિકાર, સમર અધિકાર? તો પહેલી જ ગાથા એ લીધી કે રાગથી જ્ઞાનનું ભેદ, જ્ઞાન કર્યું એટલે સંવર થયો. સંવર ક્યારે થયો? કે રાગથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કર્યું ત્યારે. પછી કર્મ નો કર્મ પછી લીધા છે. પહેલી ગાથા રાગની લીધી છે, કર્મ સૂચક છે. 181, 182, 183 ગાથા છે, એમાં પહેલી વાત રાગની લીધી છે. શું? કે રાગથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કર્યું, પછી કર્મનું કર્મથી ભેદ જ્ઞાન કરવાનું બીજી બે ગાથાઓ લીધી છે. એમ અહીંયા પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાય ગયું છે, ભાવાર્થમાં એટલે વિસ્તાર વિસ્તાર નથી કરતા, આ વાત આગળ કરી છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. એ જ ગાથા ઉપર એક બીજો કળશને એમણે શ્લોકની રચના કરી છે. આ ગ્રંથમાં એમણે કુલ 278 શ્લોકની રચના કરી છે, જુદા જુદા ઢાળમાં, જુદા જુદા છંદોમાં 278 કળશની રચના કરી છે. 246 શ્લોક છે, એ ટીકા સુધીમાં પૂરા થાય છે, પછી પરિશિષ્ટમાં બાકીના શ્લોકો છે 32 શ્લોકો. શું કહે છે? લોક કર્મ તતોસ્તુ સોસ્તુ ચ પરિસ્પંદાત્મકમ કર્મ તત્ તાન્યસ્મિન કરણાનિ સંતુ ચિદચિદ વ્યાપાદનમ ચાસ્તુ તત રાગાદીન ઉપયોગ ભૂમિમ અનયન જ્ઞાનમ ભવન કેવલમ બંધમ નૈવ કુતોપિ ઉપૈતિમ અયમહો સમ્યક દ્રગાત માધુરોમ. શ્લોકાર્થ: માટે તે પૂર્વોક્ત બહુ કર્મથી કર્મયોગ્ય પુદ્ગળથી ભરેલો લોક છે તો ભલે હો, એની ચિંતા કરવાની જરૂર નથી. આખા જગતમાં કાર્મણ વર્ગના પરમાણુઓ ઠાંસી ઠાંસીને અનંતા પરમાણુઓ ભરેલા છે. એ પરમાણુઓ કાંઈક મને ચોંટશે તો, કે એ તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોંટશે ક્યારે? કે તારી ચીકણાઈ હશે ત્યારે. નહીતર એ પરમાણુ પણ અમથા અમથા ચોંટે એવા નથી. તારા રાગની ચિકાશ વગર એ પરમાણુ કઈ ચોંટે એવા નથી, એમ કેવું છે. તો નહીં, કાંઈ જરૂર નથી, કોઈ રક્ષણની જરૂર નથી. તું પોતે જ અછેદ અને અભેદ કિલ્લા જેવો છો. ચૈતન્ય વજ્ર છે આત્મા, આત્મા છે એ ચૈતન્ય વજ્ર છે, એને કોણ કાંઈ કરી શકે? પોતે જ અભેદ અછેદ કિલ્લો છે. પરંતુ અનંતા પરમાણુ હો તો કે ભલે ન હો, જો ભલે હો અસ્તુ, ભલે હો એમ કે છે. તે મનવચન કાયાના ચલન સ્વરૂપ કર્મયોગ છે તો એ પણ ભલે હો. મનવચન કાયા ભલે હો ને, એનો કઈ વાંધો નથી. તે પૂર્વક કારણો પણ કરણો પણ તેને ભલે હો, સાધનો પણ ભલે હો, એના એ સાધન છે, એ જ દુકાન, એ જ વેપાર, એ જ ચોપડા, એ જ વસ્તુ, એ જ ત્રાજવા કાટલા, બધું એનું એ છે. અને ચેતન અચેતનનો ઘાત પણ ભલે હો, અને સંસારના પ્રવૃત્તિમાં ચેતન અચેતનનો ઘાત પણ થશે, આ તો ભલે થાવ એમ કે છે. પરંતુ અહો આ સમ્યક દ્રષ્ટિ આત્મા રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. રાગાદિકને રાગાદિકમાં જ રહેવા દે છે, અને ઉપયોગ ભૂમિમાં કેવળ માત્ર જ્ઞાન રૂપે પરિણમતો થકો, જ્ઞાનમાં માત્ર જ્ઞાનને જ અનુભવતો થકો, અને જ્ઞાનમાં રાગને બિલકુલ નહીં અનુભવતો થકો. એમ જ્ઞાનમાં જ્ઞાનને અનુભવતો થકો અને જ્ઞાનમાં રાગને બિલકુલ નહીં અનુભવતો થકો. રાગ છે ખરો, બાજુમાં થાય છે ખરો, પણ બિલકુલ નહીં અનુભવતો થકો. અસ્થિમાં નાસ્તી લઈ લેવી, કોઈ પણ કારણથી બંધને ચોક્કસ પામતો જરાય, કોઈ આ બધા કારણો પડ્યા રહીએ અને બંધ એને નથી થતો, નથી થતો ને નથી થતો, ચોક્કસ ધ્રુવમ શબ્દ લીધો છે. એટલે ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિઓ આ રીતે બંધાતા નથી એમ કે છે. પાછો કોઈ ગરીબ દરિદ્રી હોય અને ત્યાગી થઈ ગયો હોય એ ન બંધાય, અને કોઈ ચક્રવર્તી હોય એ બંધાઈ જાય એમ નહીં, શ્રીમંત હોય એ બંધાઈ જાય, દેવ થાય એ બંધાઈ જાય એમ નથી. ચારેય ગતિના ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિઓ પૂર્વકર્મના યોગો એમને એમ હોય પણ રાગથી જ્ઞાન છૂટું પડી ગયું એટલે કોઈને બંધ થતો નથી, કોઈ બંધાવાના નથી. જાઓ થઈ જાય, નાનીના ચરણમાં બેસીને ન સમજે તો સુસંધિ પણ થઈ જાય છે. બધી વાત તો બધી એ તો કાચો પાળો પચાવવા જેવી વાત છે. ગુરુદેવ કહેતા હતા આ વાત કઈ સાધારણ વાત, તીર્થંકરના ઘરની વાત છે. આજે સિમંદર પરમાત્મા સમૂહ શરણમાં આ વાત કહી રહ્યા છે. ગુરુદેવ કહેતા ને એ વાત અમે અત્યારે કરીએ છીએ, કોઈ સામાન્ય વાત નથી, કોઈ આલી દુવાલી નહીં એમ કહેતા. શું સામાન્ય? કોઈ આલી દુવાલીની વાત નથી, ગંભીર વાત છે. એની ગંભીરાત પણ સમજવી જોઈએ, જેટલી છે એટલી ગંભીરાત ન સમજવામાં આવે. અને જ્ઞાનીના ચરણમાં બેસીને એ શાસ્ત્રનો સ્વાધ્યાયને ઉપાસના ન કરવામાં આવે તો પોતાની ઉદગળની રુચિને, ભોગોભોગની રુચિને પોષણ કરીને જીવ અધોગતિમાં ચાલ્યો, એ તો છે જ. એ તો કોઈ પણ જગ્યાએ કેમ કરવાથી નુકસાન થશે એ વાત તો પહેલા સમજી લેવી
જોઈએ.
હા તો ખલાસ, જોનારો સ્વચ્છંદી થઈ જાય, અને એને જ્ઞાની પ્રત્યે અભક્તિ થયા વિના.
All right.